ધ્રાંગધ્રામાં બાપાશ્રી પધારતા થયેલી ધામધૂમ. ધ્રાંગધ્રામાં સત્સંગનો સમૂહ ઘણો તેમ બાપાશ્રી પધારવાના ખબર મળતા ગામડેથી હરિભક્તો દર્શન કરવા આવ્યા હતા. તે સર્વે સ્ટેશન પર સામા આવેલા. તેમણે બાપાશ્રી તથા સંતોને ગાડીમાં જોયા એટલે હિત ભર્યા સૌ સહજાનંદ સ્વામી મહારાજની જય બોલતા દંડવત કરવા લાગ્યા. પછી બાપાશ્રી તથા સંતો ગાડીમાંથી ઉતર્યા ત્યારે ફૂલના હાર પહેરાવતા જય સ્વામિનારાયણ કરી મળ્યા. પછી ત્યાંથી સૌ મંદિરમાં પધાર્યા. પણ એ જ વખતે ધ્રાંગધ્રા દરબારને ઘેર કુંવરનો જન્મ થવાથી શહેરમાં જ્યાં ને ત્યાં ખુશાલી ફેલાઈ રહી. માંગલિક વાજા વાગ્યા, તોરણો બંધાયા અને પરસ્પર સૌ હર્ષભર્યા વાતો કરવા લાગ્યા જે રાજ્યમાં કુંવરનો જન્મ થયો. એ વખતે બાપાશ્રી એમ બોલ્યા છે, અત્યારે રાજ્યમાં કુંવરનો જન્મ થયો તે રાજા થશે. આવા આશીર્વાદ વચનથી હરિભક્તો રાજી થયા. આ રીતે દિવ્ય મુક્તો પધારતા આખા શહેરમાં આનંદ થવાથી એકબીજા મહિમાની વાતો કરવા લાગ્યા. સંત હરિભક્તોને તો એમ છે, બાપાશ્રીને મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ નથી. પણ રાજ્યમાં કુંવરનો જન્મ થવાના સમયે બાપાશ્રી પધાર્યા તેથી સૌને સંભાળવું બહુ સારું થયું. હવે બાપાશ્રી તો હરિભક્તોના સમૂહને રાજી કરવા પધાર્યા હતા તેથી તુરંત એ કામ કરવા લાગ્યા. હરિભક્તોને પણ ઘેર બેઠા દિવ્ય મુક્તોના દર્શન થવાથી અંતરમાં ઉમંગ સમાતો નહોતો. એક બાજુ સંતોએ નાહી ધોઈ ઠાકોરજીના થાળ કરવા માંડ્યા અને સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ સભામાં વાતો કરવા માંડી. એ જોઈ બાપાશ્રી ઘણા રાજી થયા. હરિભક્તો પણ એક પછી એક આવીને બાપાશ્રીને પગે લાગે, દંડવત કરે, માથે હાથ મુકાવે, કોઈ ભેટ મૂકે. બાપાશ્રી પણ વગર બોલ્યા એ સૌને અમૃત નજરે જોતા માથે હાથ મૂકે ને રાજીપો જણાવે. એમ કરતા સભા ભરાઈ ગઈ. મોડેથી સંતોએ પંક્તિ કરી ઠાકોરજીને જમાડ્યા અને બાપાશ્રી માટે થાળ તૈયાર થયો હતો તેથી તેમણે પણ ઠાકોરજીને જમાડ્યા. હરિભક્તોને પોતપોતાને ઘેર પધરાવવાની તાણ બહુ, તેથી સૌ એમ વિચારે છે, બાપાશ્રી અહીં વધુ નહીં રોકાય અને શહેરમાં હરિભક્તોનો સમૂહ ઘણો છે તેથી કદાચ આપણે રહી જઈએ નહીં. એમ જાણી જેમ જેમ જેને અનુકૂળ આવતું ગયું તેમ તેમ સૌ પોતાને ઘેર તીડી જવા લાગ્યા. સવાર સાંજ મંદિરમાં કથા વાર્તા વખતે સભા તો ભરીને ભરી જ રહેતી. હરિભક્તો હાથ જોડે પ્રાર્થના કરે, કેટલાય વર્તમાન ધરાવવા આવે, કોઈ મંદવાડવાળા કે દુખિયા હોય તે પણ બાપાશ્રી તથા સંતો પાસે આવી પ્રાર્થના કરે, સંતોને વસ્ત્રો ઓઢાડે. વળી સભામાં કે આસને જ્યારે બાપાશ્રી વાતો કરવા માંડે ત્યારે તો સૌ આનંદ પામી જાય. એક દિવસ રાત્રે સભા પ્રસંગે બાપાશ્રીએ વાત કરી છે, અનાદિ મુક્તરાજ પર્વતભાઈએ મૂર્તિ વિના બીજું કંઈ દેખ્યું કે સાંભળ્યું હોય અથવા કંઈ ભોગવ્યું હોય તે માટે પાંચસે પરમહંસના સમ ખાધા, ત્યારે કોઈએ મહારાજને રાવ કરી છે, મહારાજ પર્વતભાઈએ આ રીતે પરમહંસના સમ ખાધા, ત્યારે મહારાજે તેમને ઠપકો આપ્યો કે તમે અજાણે બોલો ને અમથા નિર્ણય કરો, પણ પર્વતભાઈ જેવા મુક્તનો મહિમા તમે શું જાણો, એમને તો અમારી મૂર્તિ વિના બીજું કંઈ છે જ નહીં. આમ મોટાની વાત જાણ્યા વિના કેટલાક કહે છે કે મૂર્તિમાં મુક્ત કેમ રહેતા હશે, પણ એ વાત મૂર્તિરૂપ થયેલા મુક્તની છે, તે દેહધારીને ક્યાંથી સમજાય. એ તો મોટા મુક્તને દિવ્ય જાણી તેમનો વિશ્વાસ રાખે ને મન કર્મ વચને જોગ કરી કૃપા મેળવે તો સમજાય. આ તો બહુ ભારે વાત છે. આ સમયે શ્રીજી મહારાજ સૌને પળમાં ન્યાલ કરે છે, કેમ કે એ ન્યાલકરણ મૂર્તિ છે. એમને જેમ છે તેમ જાણે ને અખંડ જોગ રાખે તો કામ થઈ જાય. તે વિના બીજા સાધને કલ્પે કલ્પ વીતી જાય પણ કામ ન થાય. મહારાજ તથા મોટા મુક્તને તો મૂર્તિનું જ સુખ આપવું છે, તે લેવાની ખરી તાણ રાખવી. આ સભામાં અખંડ મૂર્તિની જ વાતો થાય છે, માટે વ્યવહારિક વિક્ષેપ ન હોય ત્યારે તો મૂર્તિનું જ ધ્યાન કર્યા કરવું. ત્યાં ન થાય એ ટાણે વળી જ્ઞાને કરીને એ જ વિચાર કર્યા કરવો, ને આપણા જોગમાં કોઈ આવે તેને પણ સર્વે વાતમાં ભગવાનનું જ મુખ્યપણું રાખવાની વાત કરવી, અને ઘડીવાર મહારાજથી છેટા રહેવું નહીં, તેમ મહારાજને છેટા રાખવા નહીં, આજ્ઞામાં પણ ખબરદાર રહેવું, મૂર્તિની સ્મૃતિ રાખ્યા વિનાના સાધનથી કામ ન સરે માટે અખંડ સ્મૃતિ રાખવી, મહારાજે તો અમારી મૂર્તિમાં વૃત્તિ ન રાખે તે અમારો ભક્ત જ નહીં એમ કહ્યું છે. એક દિવસ સવારની સભામાં બાપાશ્રીએ વાત કરી છે, મહારાજે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર આદિ ધામોની સભાથી પોતાની સભા અધિક કહી છે, તેનું કારણ શું? તો પોતે સર્વોપરી કારણ મૂર્તિ છે, તેથી એ સર્વે ધામના ધામી શ્રીજી મહારાજના અદ્ભુત પ્રતાપને જાણી રાજી કરવા આ સત્સંગમાં આવેલા. આવી અલૌકિક દિવ્ય સભા આપણને મળી છે એમ જાણવું, પણ મહારાજ હવે જતા રહ્યા, આગળ મોટા મોટાએ બહુ સુખ લીધું, આટાણે એવું નથી એમ જાણે તેને મહારાજનો મહિમા ન કહેવાય અને તેના અંતરમાં સુખ ન આવે. મહારાજે પોતાના મુક્તનો મહિમા પણ એવો જ કહ્યો છે એમ વર્ણન કરે, પણ મનુષ્ય ભાવ દેખી મોહ પામે તો તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. દુર્વાસા ઋષિ સર્વે ગોપીઓના થાળ જમી ગયા તો એ ઉપવાસી કહેવાના, અને યમુનાજીએ માગ દીધો એ વાત શાસ્ત્રમાં લખાણી છે તેની સૌ હા પાડે છે, પણ શ્રીજી મહારાજના મુક્તોએ તો એવા અનંત ચરિત્રો બતાવ્યા છે, તે જુએ તેને ખબર પડે. મોટા મુક્ત ગોવર્ધનભાઈએ દાતણ કર્યા વિના સૂતર ફેણી મહારાજની આજ્ઞાથી જમવા માંડી, પણ પોતે જમ્યા નહોતા, એ સૂતર ફેણી તો શ્રીજી મહારાજ એમના દ્વારે પોતે જ જમ્યા હતા, ને મહાસમર્થ સચ્ચિદાનંદ સ્વામીએ 1000 માણસ જમે એટલા પકવાનની કોરડ કરી ત્યારે કાઠીઓ કહે, મહારાજ આ તો દુર્વાસાના મોટા ભાઈ એમ કહ્યું, પણ એમની સ્થિતિની ખબર ન પડે. એકવાર ગઢડામાં 500 પરમહંસની રસોઈમાં મહારાજે અનાદિ મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ 4 સંતોને જમાડી દીધા, તોય મહારાજ કહે સંતો હજી ભૂખ્યા છે. આ વાતથી જેની રસોઈ હતી તે ડોશી આશ્ચર્ય પામતા કહેવા લાગ્યા છે, હે મહારાજ, સંતો આટલું બધું જમી ગયા તો એ લાવો લાવો એમ કેમ કરે છે? ત્યારે મહારાજે સંતોને પૂછ્યું તો કહે, અમે તો એક એક પૈસા ભાર જમ્યા છીએ, અને બીજું બધું આપના હાથની પ્રસાદી જાણી કેટલાય ધામોના મુક્તોને તાણ હતી તે સૌ જમી ગયા. આવી વાતમાં જીવની નજર શું પહોંચે, પણ સત્સંગમાં એવા રત્નો શ્રીજી મહારાજે રાખ્યા છે, નહીં તો કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. જ્યારે ઐશ્વર્ય ચમત્કાર જણાવે ત્યારે મોટા મુક્ત લાગે, અને એવું ન જણાવે ત્યારે એવો ભાવ ન રહે તો જેમ છે તેમ મહિમા જાણ્યો ન કહેવાય, અને એવાને ક્યારેક વિઘ્ન પણ ખરું, કેમ કે મોટા મુક્તનો મનુષ્ય ભાવ જોઈને તેને દિવ્ય ભાવ સમજતા ન આવડે તેથી ખસી જવાય. માટે શ્રીજી મહારાજ અને તેમના અનાદિ મુક્ત તો સદાય દિવ્ય, તેજોમય ને કલ્યાણકારી જ છે એવો મહિમા જાણવો. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે મહિમા વિનાની ભક્તિ અંતે નાશ પામી જાય છે, માટે મહિમાએ સહિત બધું કરવું. આવી રીતે વાતો સાંભળી સંત હરિભક્તો ઘણા રાજી થયા, અને એમ જાણ્યું છે બાપાશ્રીની આ ગામના હરિભક્તો પર બહુ દયા છે. બપોરના હરિભક્તો પોતપોતાને ઘેર બાપાશ્રી તથા સંતોને તેડી જાય ત્યારે બહુ જ હેત જણાવી ફૂલના હાર પહેરાવે, કુમકુમના ચાંદલા કરે, ઠાકોરજીને મેવા કે ફળ જમાડે, સાકર તથા પતાસાની પ્રસાદીઓ કરી હરિભક્તોને વહેંચે. એ વખતે સંતો કીર્તન બોલતા હોય ત્યારે ઘર પણ ધામરૂપ જણાય, સવાર સાંજ મંદિરમાં પણ હરિભક્તો સમાય નહીં. આ શહેરમાં પણ હરિભક્તોએ સભાની સ્મૃતિ રહેવા પરસ્પર ગોઠવણ કરી ફોટો લઈ લેવા માગણી કરી. પુરાણી નંદકિશોરદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજીને એ વાત જણાવતા બાપાશ્રી સુધી વાત પહોંચાડી અને પ્રાર્થનાથી રાજીપો મેળવી સંતો તથા હરિભક્તોના જુદા જુદા સમૂહની બે છબીઓ પડાવી તથા ઠાકોરજીના સિંહાસન પાસે બાપાશ્રીને બેસાડી એક છબી લીધી. એમ એ શહેરમાં પણ શેઠ બળદેવભાઈની મિલના જેવું કાયમનું સંભારણું કર્યું. આ વખતે બાપાશ્રીએ મૂળીથી નીકળ્યા ત્યારે કહ્યું હતું કે આ ફેરે સંત હરિભક્તો જેમ રાજી થાય તેમ અમારે કરવું છે. તે પ્રમાણે દરેક કાર્યમાં પોતે પ્રસન્નતા જણાવતા હોવાથી સૌને વધુ લાભ મળતો, સાથે સંતો પણ એવા, એટલે હરિભક્તોને રાત્રિ દિવસ મહારાજ તથા બાપાશ્રીનો તેમના પર કેમ વધુ રાજીપો થાય તેવી રીત બતાવતા. એક દિવસ બાપાશ્રીએ સભામાં સ્વામી ભગવત સ્વરૂપદાસજીની પ્રશંસા કરી હરિભક્તોને કહ્યું છે, આવા સંતના દર્શને મહારાજના દર્શનનું ફળ મળે. સદગુરુ સ્વામી હરિનારાયણદાસજીના ગુણ અમને રાખ્યા છે, મહારાજને આવી રીત બહુ ગમે. સંતોને તો ધર્મામૃત પ્રમાણે વર્તી અખંડ કથાવાર્તાને ધ્યાન ભજન કરવાનું મહારાજે કહ્યું છે, પણ એ વિચાર ન હોય તો બીજે માર્ગે ચડી જવાય. પછી પુરાણી ધર્મકિશોરદાસજી સામું જોઈને બોલ્યા છે, આ પુરાણી પણ ખરેખરા છે. મોટાનો અભિપ્રાય જાણ્યો હોય તે મહારાજનો મહિમા જાણી તેમના વચનમાં ખબરદાર વર્તે, એમ કહી તેમના પર પણ બહુ પ્રસન્નતા જણાવી. એક દિવસ સભામાં કથા વંચાતી હતી ત્યારે હરિભક્તોની ઘણી ભીડ જોઈ બાપાશ્રી બહુ રાજી થયા અને સંતોને કહ્યું છે, આ ગામમાં સૌને કથા વાર્તાની રુચિ સારી છે, નાના મોટા સર્વેને હેતને મહિમા બહુ છે, એમ કહીને બોલ્યા છે, સૌ આમ ને આમ સત્સંગનો રંગ ચડતો રાખજો. આ રીતે સંત હરિભક્તો પર પ્રસન્નતા જણાવતા પોતાને બે દિવસ રોકાવાનું હતું, પણ એક દિવસ દરબારમાંથી સંતોને રસોઈ આવતા હરિભક્તોના આગ્રહને લીધે પોતે ત્રણ દિવસ ધ્રાંગધ્રામાં રહી સૌને કથા વાર્તા તથા દર્શન સેવાએ સુખિયા કર્યા. વચમાં એક દિવસ ભારતના દરબારે હેતે સહિત બાપાશ્રીને પોતાને ગામ તેડી જઈ દરબારમાં તથા ગામમાં સૌને દર્શન કરાવ્યા હતા. એવી જ રીતે એક દિવસ હરિપરના હરિભક્તોની તાણે ત્યાંય પણ બાપાશ્રી દર્શન દેવા પધાર્યા હતા. ત્યાર પછી ધ્રાંગધ્રાથી બાપાશ્રી સંતોએ સહિત હળવદ પધારવાના છે એવા ખબર પડતા સોલડી ગામના હરિભક્તોએ આવી તાણ કરવા માંડી છે, આટલા આટલા હરિભક્તો દર્શન સેવાએ રાજી થાય છે ત્યારે અમો થોડાક ગરીબ હરિભક્તો માર્ગમાં રહી જઈએ છીએ, માટે દયા કરી આપ અમારે ગામ પધારો. આવા તેમના વિનય વચનોથી બાપાશ્રી સંતોએ સહિત ત્યાં પધાર્યા. તે વખતે નાના મોટા હરિભક્તોએ સામા આવી દંડવત કર્યા ને હર્ષભર્યા કીર્તન બોલતા બોલતા મંદિરમાં લઈ ગયા તથા થાળ કરાવી બાપાશ્રી તથા સંત પાર્ષદોને જમાડ્યા ને ઘેર ઘેર પગલાં કરાવ્યા. પછી મંદિરમાં સભા થઈ ત્યારે સંતો વાતો કરવા લાગ્યા ને બાપાશ્રી જરાક થાક જણાવી આસને સૂતા, એટલે હરિભક્તો સેવા કરતા પોતાના અહોભાગ્ય માનવા લાગ્યા. એમ એ ગામના હરિભક્તોને રાજી કરતા સવારમાં નિત્ય વિધિ કરી બાપાશ્રી તથા સંત પાર્ષદો રેલે બેસી હળવદ પધાર્યા. સોલડીથી બાપાશ્રી હળવદ પધારે છે એવા સમાચારથી ગામના તથા આસપાસના ગામડાના હરિભક્તો સ્ટેશન પર દર્શન કરવા આવેલા. તે સૌ વાટ જોઈ ઊભા હતા. ત્યાં ગાડી આવી એટલે સૌ આનંદ પામતા દંડવત કરી મળ્યા. પછી સંત હરિભક્તોએ સહિત સૌ મંદિરમાં આવ્યા. ત્યાં નાઈ થાળ કરી સૌએ ઠાકોરજીને જમાડ્યા. પછી સભા ભરાણી. તે વખતે સ્વામીશ્રીએ ઘણીવાર વાતો કરી, પણ હરિભક્તોને બાપાશ્રીના પગલાં પોતાને ઘેર કરાવવાની તાણ હોવાથી પ્રાર્થના કરી. તેથી સંતોએ સહિત સૌને રાજી કરી ત્યાંથી મોટરમાં બેસી સાંજે વાંટાવદર પધાર્યા. ત્યાં પણ હરિભક્તો બાપાશ્રીને આવતા જાણી સામા જઈ દંડવત કરી મળ્યા ને ઢોલ વગડાવી કીર્તન બોલતા બોલતા મંદિરમાં લઈ આવ્યા. ત્યાં સૌએ ઠાકોરજીના દર્શન કર્યા. એ ગામમાં રહેતા મુક્તરાજ ભૂરાભાઈની સ્થિતિ બહુ મોટી, તેમ બાપાશ્રીને વિશે તેમને અત્યંત હેત હોવાથી તેમણે તો આગળથી જ થાળ કરાવી રાખેલ હતો, એટલે બાપાશ્રી તથા પાર્ષદોને હેતે સહિત જમાડ્યા ને સંતો માટે મગજના લાડુ લાવીને તેમને પણ બાપાશ્રીના હાથે પ્રસાદી અપાવી. રાત્રે અડખે પડખેના ગામોમાંથી હરિભક્તો આવી જતા ત્યાં પણ મોટી સભા ભરાઈ ગઈ, જેથી સ્વામીશ્રીએ ઘણીવાર સભામાં વાતો કરી. પછી મુક્તરાજ ભૂરાભાઈએ બાપાશ્રીને કહ્યું કે બાપા, આ ફેરે આપે ઝાલાવાડના હરિભક્તો પર દયા ઘણી કરી, આપને પરિશ્રમ તો બહુ પડતો હશે પણ કંઈકના કામ થઈ જશે. ત્યારે બાપાશ્રી કહે, ભૂરાભાઈ, તમને મહારાજે જીવના કલ્યાણ સારું આ દેશમાં રાખ્યા છે, તે કામ કરો છો ને? ત્યારે તે કહે, બાપા, આપે સમજાવ્યું છે કે કલ્યાણના કરતા એક મહારાજ છે ને મુક્ત તો સદાય મૂર્તિમાં રહ્યા છે, તે તો કંઈ કરતા જ નથી. ત્યારે બાપાશ્રી કહે, એટલી વાતમાં તો બધું આવી જાય છે, પણ જીવને એ વાતમાં નજર ન પહોંચે એટલે દુખિયા મટે નહીં, એમ કહીને વાત કરવા લાગ્યા છે. જુઓ ને, મહારાજની દયા કેવડી બધી છે, તે અહીં દર્શન આપી પોતાનું જ્ઞાન પોતે જ પ્રવર્તાવ્યું, મોટા મોટા મુક્તોની ઓળખાણ પડાવી, વળી સંકલ્પ કર્યો છે મૂર્તિ રૂપે દેખાઉં એટલે મૂર્તિરૂપ દેખાણ, માટે જેમ પ્રત્યક્ષ મહારાજ તેમ પ્રત્યક્ષ મૂર્તિ છે અને એ જ સૌનું કારણ છે. એ મૂર્તિમાં અનંત અનાદિ મુક્ત રહ્યા છે અને બહાર પણ પરમ એકાંતિકની સભા છે, તે સર્વે સેવક છે અને મહારાજ એ સૌના સ્વામી છે. મુક્ત ગમે તેવા મોટા હોય ને ભગવાન જેવા કહેવાતા હોય તો પણ મહારાજ પાસે એ સેવક, કોઈ ભગવાન નહીં. ભગવાન તો એક સ્વામિનારાયણ પોતે જ છે, એ સમજણ દ્રઢ કરી રાખવી, કેમ કે આ ભગવાનની તડોવડ કોઈ નથી, આ તો જુવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી એવી અકળ મૂર્તિ છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે અનંત નરનારાયણ, અનંત વાસુદેવ તથા અનંત અક્ષર છે, પણ એ સર્વે અમારા આગળ પરતંત્ર છે અને કોટાન કોટી મુક્ત છે તે પણ અમારી આગળ પરતંત્ર છે, કેમ કે એમનું અમે ચાલવા દઈએ તેટલું જ ચાલે, પણ ન ચાલવા દઈએ તો લેશ માત્ર ન ચાલે. જેમ અનંત અપાર સમુદ્ર છે, તેમાંથી છાંટો પાણી નોખું પાડીએ કે વધારે નોખું પાડીએ, પણ એ કંઈ સમુદ્ર થાય? ચક્રવર્તી રાજાના રાજ્યમાં રજવાડા હોય, શેઠ શાહુકાર કે સાધારણ મનુષ્ય હોય અને કેટલાક રાંક પણ હોય, તે જેમ રાજાની ગણતરીમાં ન હોય તેમ મહારાજની આગળ બીજા કોઈ લેખામાં જ નથી. મહારાજના પ્રકાશમાં કોઈનો પ્રકાશ દેખ્યામાં જ ન આવે. અનંત અક્ષર કોટી તથા અનંત મુક્ત કોટી આદિ સર્વેનો પ્રકાશ મહારાજના રૂમના કોટીમાં ભાગમાં લીન થઈ જાય, પણ મહારાજનો પ્રકાશ કોઈ ઢાંકી ન શકે તેમ લીન પણ ન કરી શકે એવા પુરુષોત્તમ નારાયણ તે મારા સ્વામી છે ને હું એમનો દાસ છું, અને એ મૂર્તિ વિના બીજે ક્યાંય હેત જ ન થાય એવી દ્રઢ પતિવ્રતાની ભક્તિ કરવી. આવી રીતે ચમત્કારી વાતો કરતા સમય થયો ત્યારે સમાપ્તિ કરી ચેષ્ટા આદિ નિયમ કરી સૌ પોઢ્યા, પછી સવારમાં વહેલા ઉઠી નાઈને નિત્યવિધિ કરવા લાગ્યા. એ વખતે નદીના કાંઠા પર રહેલ રાસનપુર ગામના હરિભક્તો ગાડા લઈને તેડવા આવ્યા ને બાપાશ્રી તથા સંતોના દર્શન કરી કહેવા લાગ્યા છે, અમારું ગામ માર્ગમાં રહી ગયું છે, તે દયા કરી ગાડામાં બેસી દર્શન દઈ જાઓ, નહીં તો અમને આ વાત દેહ રહેશે ત્યાં સુધી ભૂલાશે નહીં. આ તો વરસાદ વરસે ને મોલ વાવ્યા વિના રહી જાય તેમ અમારા ગામના પાધરમાંથી આપ નીકળ્યા ને અમોને દર્શનનો લાભ ન મળ્યો, માટે દયા કરી પધારો. આવા વચન સાંભળી બાપાશ્રી કહે, સંતો થાવ તૈયાર, આ હરિભક્તોને રાજી કરવા પડશે, એમ પ્રસન્નતા જણાવતા ગાડામાં બેસી રાસનપુર ગયા. ત્યાં મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી જે જે હરિભક્તોએ પ્રાર્થના કરી તેને ઘેર જઈ આવી પાછા વાંટા વધરાવ્યા. ત્યાં પણ ઠાકોરજીને જમાડી ઘેર ઘેર ફર્યા. પછી વળી ધનાળા ગામથી હરિભક્તો તેડવા આવ્યા હતા, તેથી ત્યાં જઈ સૌને દર્શન દાને રાજી કર્યા. ત્યાંથી પ્રતાપગઢના હરિભક્તોને બાપાશ્રીના હાથથી મૂર્તિ પધરાવવાની તાણ હોવાથી ત્યાં જઈ પ્રતિષ્ઠાવિધિ કરી સૌને રાજી કર્યા. ત્યાંથી ઘાંટીલા ગામમાં ખબર પડતા ત્યાંના હરિભક્તો પોતાના ગામથી ગાડા લઈને તેડવા આવ્યા, એટલે સંતોએ સહિત બાપાશ્રી ઘાંટીલે જવા નીકળ્યા. એ ગામમાં કણબીનો સત્સંગ બહુ ને હરિભક્તો ઘણા, તે સૌને બાપાશ્રીના રાજીપાની તાણ હોવાથી ગાજતે વાજતે સૌ સામા આવી ગાડા આવવાની વાટ જોઈ ઊભા રહેલા. પણ બાપાશ્રી તો ગાડાવાળાઓને બીજે માર્ગે ગાડા હાંકવાનું કહી મંદિરમાં પહોંચ્યા. પછી ખબર પડતા હરિભક્તો મંદિરમાં આવી પ્રાર્થના કરવા લાગ્યા છે, બાપા આમ કેમ કર્યું? ત્યારે પોતે એમ કહ્યું છે, તમે માર્ગમાં જાજી વાર લગાડો ને મને આજ થાક બહુ લાગ્યો છે, તેથી ઉતાવળા પહોંચવા આમ કર્યું. તમારે તાણ રહી હશે તો કાલે પૂરી કરશું. ત્યારે હરિભક્તો કહેવા લાગ્યા છે, બાપા આપના દર્શનની આજ ગામમાં સૌને તાણ રહી ગઈ, તેથી દર્શન વિના શાંતિ નહીં થાય. જો થોડીક વાર ગાડામાં બેસી ગામ સોસરા થઈને પાછા મંદિર પધારો તોય સૌ રાજી રાજી થઈ જાય. આમ તે હરિભક્તોની તાણ જોઈ બાપાશ્રી ઉઠ્યા ને હરિભક્તો સાથે મંદિર બહાર આવ્યા. ત્યાં તો ગામના મનુષ્યની ભીડ ઘણી દેખાણી, સૌ છેટે ઉભારી પગે લાગતા હતા, તેથી નાના મોટા સૌને દર્શનની તાણ છે એમ કહી હરિભક્તોએ બાપાશ્રીને પ્રાર્થના કરી ગાડામાં બેસાડ્યા. પછી તો હરિભક્તો હર્ષભર્યા આગળ ઉત્સવ કરતા ને કીર્તન બોલતા ચાલ્યા આવે ને માર્ગમાં નાના મોટા બાઈ ભાઈ દર્શન કરે એમ ગામમાં ફરી સૌ ઉમંગ ભર્યા મંદિરમાં આવ્યા. ત્યાં થાળ તૈયાર કરાવેલા હોવાથી બાપાશ્રી તથા પાર્ષદોએ ઠાકોરજીને જમાડ્યા. પછી ઘણીવાર કથા વાર્તા તથા ચેષ્ટા આદિ નિયમ કરી સૌ પોડ્યા. બીજે દિવસ સવારમાં વહેલા સૌ નિત્ય વિધિ કરી રહ્યા ત્યાં તો હરિભક્તોની સભા ભરાઈ ગઈ, એટલે ઘણીવાર કથા વાર્તા કર્યા પછી સૌએ પ્રાર્થના કરી કે આજ દયા કરી અમારે ઘેર પધારવું જોશે. ત્યારે બાપાશ્રી કહે, આ ફેરે તો અમે જેમ હરિભક્તો રાજી થાય તેમ કરીએ છીએ. આ વચનથી સૌ રાજી થયા ને ઘેર જઈ ઘર આંગણાને શેરીઓ વળાવી આસન પાથરવા પ્રસાદીઓ તૈયાર કરવી વગેરે કરવા લાગ્યા. એટલામાં તો બાપાશ્રી તથા સંતોએ પણ મંદિરમાં ઠાકોરજી જમાડી લીધા. આગલે દિવસ બાપાશ્રીને થાક વધુ જણાતો હતો, તેથી હરિભક્તોએ વિચાર કર્યો કે આ ફેરે બાપાશ્રી હરિભક્તો પર પ્રસન્નતા જણાવી જેમ સૌ રાજી થાય તેમ કરે છે, પણ આ ગામ મોટું ને ઘેર ઘેર લઈ જતા શરીર ખમે નહીં તો સેવા કરતા અસેવા થઈ જાય એમ જાણી પાલખી તૈયાર કરીને લાવ્યા ને પ્રાર્થના કરી તેમાં બેસાડી ઘેર ઘેર ફેરવ્યા. તે વખતે હરિભક્તો બાપાશ્રીના દર્શન કરતા આગળ કીર્તન બોલતા ચાલે ને મહિમાવાળા સૌ ઘેર લઈ જાય. ત્યાં કોઈ ચાંદલા કરે, કોઈ હાર પહેરાવે, દંડવત કરે, માથે હાથ મુકાવે, આશીર્વાદ માંગે, કોઈ ઠાકોરજીની મૂર્તિઓ પાસે આરતી ઉતરાવે, ગોળ સાકરની પ્રસાદી કરી હરિભક્તોને વહેંચે, કેટલાક નાના બાળકોને વર્તમાન ધરાવવા તેડી લાવે, વળી ગાય બળદ ભેંસ વાછડા પાડા જે ઘરમાં હોય તેને વર્તમાન ધરાવવા પાણી છંટાવે, એમ અનેક પ્રકારે આ અનાદિ મુક્તરાજની પ્રસન્નતા લઈ ગામના તળાવમાં પાણી રહેતું નહોતું તે માટે પણ પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ રાજી થઈને કહ્યું છે, શ્રીજી મહારાજ હવે તમારા ગામમાં પાણીનું દુઃખ નહીં રહેવા દે, સૌ એમને સંભાળવાનો ખટકો રાખજો. પછી રાત્રે મંદિરમાં સભા થઈ ત્યારે પણ બાપાશ્રીએ મહારાજના મહિમાની ને આજ્ઞામાં ખબરદાર રહેવાની ઘણી વાતો કરી, તેથી સૌ હરિભક્તો આનંદ પામ્યા. ત્યાંથી માલણીયાદના હરિભક્તોને એમને ગામ આવવા સંતોએ વચન આપેલ હોવાથી ત્યાં જવા બીજે દિવસ હરિભક્તોના ગાડા જોડાવી બાપાશ્રી ચાલવા તૈયાર થયા. ત્યારે પણ ગામના તમામ હરિભક્તો વળાવવા આવ્યા ને ઘણી પ્રાર્થના કરી રાજી કર્યા. હવે બાપાશ્રી તથા સંતો માર્ગમાં સૌને દર્શન દેતા માલણીયાદ પહોંચ્યા, એટલે ત્યાંના હરિભક્તોને ખબર પડતા ઘણું હેત જણાવી સૌ સામા આવ્યા ને કીર્તન બોલતા બોલતા બાપાશ્રી તથા સંતોને મંદિરમાં તેડી ગયા. એ ગામમાં મુક્તરાજ અમીચંદભાઈ, મોતીભાઈ, છગનભાઈ આદિ સહકુટુંબને સત્સંગ માથા સાટે તથા તેમના કુટુંબમાં મુક્તરાજ ચતુરભાઈ પર આ અનાદિ મુક્તરાજની અત્યંત કૃપા હોવાથી એ તો વ્યવહાર કરતા હોય તોય અખંડ મૂર્તિમાં વૃત્તિ રાખે. વળી તેમના ભાઈઓ પણ બધા શૂરવીરના અંગવાળા, તેથી ઘણીવાર તો કચ્છમાં ચાલી ચાલીને બાપાશ્રીના દર્શન કરવા જતા. આવા અનેક ગુણોથી રાજી થઈ બાપાશ્રીએ ત્યાં થાળ કરાવી ઠાકોરજીને જમાડ્યા, તેથી સૌ રાજી રાજી થઈ ગયા. પછી હરિભક્તોની પ્રાર્થનાથી ઘેર ઘેર પધારી સૌને દર્શન આપ્યા, તેમજ કેટલેક ઠેકાણે દરબારમાં પધરાવવા પ્રાર્થના થતા ત્યાં પણ પોતે દર્શન દેવા ગયા. આ રીતે ગામમાં સૌને રાજી કરી મંદિરમાં પધાર્યા. પછી આરતી ધૂન્ય થઈ અને સભા ભરાણી ત્યારે સ્વામીશ્રીએ ઘણીવાર વાતો કર્યા પછી બાપાશ્રી મુક્તરાજ ચતુરભાઈને કહે છે, ચતુરભાઈ આજ તમે થોડી વાતો સંભળાવો. આવી આજ્ઞા થતાં એ તો વચન નિવાસી એટલે પાધરાજ બોલવા માંડ્યા કે બાપા ભલે. એમ કહી મહારાજ તથા અનાદિ મુક્તના મહિમાની થોડીવાર વાતો કરી, તેથી બાપાશ્રી ઘણા રાજી થયા ને બોલ્યા છે, સૌ આવા મુક્તને ઓળખજો. એમના પિતા અમીચંદભાઈએ તો ઝાલાવાડનો સત્સંગ દીપાવ્યો છે, આખું કુટુંબ બળ્યું છે. અમે કચ્છમાં યજ્ઞ કરીએ છીએ ત્યારે આ બધા ભાઈઓ તથા ગામના હરિભક્તો સેવામાં હાજર થઈ જાય છે. મૂળીના યજ્ઞ વખતે પણ અમને ભારે સેવા કરી હતી, કોઈ ઊંઘ ઉજાગરો કે થાકનું તો ગણતા જ નહીં. સત્સંગમાં આવો મહિમા જોઈએ. એમ કહી બહુ પ્રસન્નતા જણાવી આશીર્વાદ આપ્યા. બીજે દિવસ હળવદ થઈને ગઢડે દર્શને જવું ને ત્યાંથી પછી કચ્છમાં જવાનું કરવું એમ સંતો સાથે બાપાશ્રીએ નક્કી કર્યું હતું. તેથી પોતે સવારમાં વહેલા ગાડા જોડાવી માલણીયાથી ચાલ્યા ત્યારે પણ ઘણા હરિભક્તો વળાવવા આવ્યા. તે એક ગાંવ સુધી કોઈ પાછા જ ન વળે. પછી ગાડા ઊભા રખાવી બાપાશ્રી તથા સંતોએ અતિ પ્રસન્નતા જણાવી તેમને પાછા વળ્યા. હવે બાપાશ્રીને ગઢપુરમાં દર્શન કરી કચ્છમાં જવું હતું, તેથી પોતે હળવદથી ધ્રાંગધ્રા આવ્યા. ત્યાં ઘણા હરિભક્તો સ્ટેશને વળાવવા આવેલા. તે વખતે એક ચંચળ નામે બ્રાહ્મણી બાઈએ બાપાશ્રીને એક કોર બોલાવી ગદગદ કંઠે ધામમાં લઈ જવાની પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ તેને બીજે દિવસ સવારે તેડી જવાનું વચન આપ્યું. આ બાઈ તો ગાડી ઉપડ્યા પછી ઘેર ગયા ત્યાં જરા જરા શરીરમાં કસર જણાવવા માંડી, તેથી જાણ્યું છે મારે તો હવે કાલે જ ધામમાં જવું છે. તેથી હેતે સહિત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા લાગ્યા. રાત્રે પોતાની પાસે બાઈઓ આવે તેને એમ કહે છે, સૌ રાજી રહેજો, કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. સૌને એમ છે શું કાંઈ સવારમાં જ ધામમાં જશે, પણ આ બાઈને તો નક્કી હતું, તેથી એ મહારાજને સંભાળતા હતા. ત્યાં તો સવારમાં જ તેમને મહારાજ તથા બાપાશ્રીના દર્શન થવા લાગ્યા અને એ ટાણે જે પાસે હતા તેમને વાત કરી છે, બાપાશ્રીએ મને કહ્યું હતું તે પ્રમાણે જુઓ આ આવીને ઊભા, એમ કહેતા દેહ મૂક્યો, તેથી સૌ આશ્ચર્ય પામ્યા. બાપાશ્રી તો ધ્રાંગધ્રથી ગયા, પછી બોટાદ પહોંચ્યા. ત્યાં પાળિયાદના હરિભક્તો તેમને ગામ તેડી જવા સ્ટેશન પર આવેલા. તેમણે બાપાશ્રી તથા સંતોના દર્શન કરી તાણ કરવા માંડી છે, બાપા અમારે ગામ સૌ આપની વાટ જોઈ રહ્યા છે. અમદાવાદથી અમને ખબર મળ્યા હતા કે આપ ગઢડે પધારવાના છો, તેથી હમણાં તો 2-3 દિવસ થયા રોજ રોજ સ્ટેશને ખબર રાખીએ છીએ, પણ આજ દયા કરી દર્શન આપ્યા માટે ત્યાંના હરિભક્તોને રાજી કરી પછી સુખેથી ગઢડે પધારજો, અમે વધુ રોકશું નહીં. આ પ્રમાણે તેમની તાણથી બાપાશ્રી તથા સંતો પાળિયાદ ગયા. એ ગામમાં અસલાલીવાળા મુક્તરાજ કંકુબાના શિષ્ય મોગીબા રહેતા હોવાથી તેમના પિતા, ભાઈઓ તથા ભાઈઓના પુત્રો એ સહકુટુંબને બાપાશ્રીને વિશે દિવ્યભાવ ગણો તથા ગામમાં સૌ હેતવાળા હોવાથી બાપાશ્રી તથા સંતોને રસોઈ આપી જમાડ્યા. તથા સંતોને વસ્ત્રો ઉડાડી ઘેર ઘેર પધરાવ્યા. એ વખતે ધ્રાંગધ્રાના શિવલાલભાઈ તેમની દીકરીનું સગપણ એ ગામમાં કરવા માટે આ દિવ્ય સમૂહ સાથે આવેલ હોવાથી તેમણે પ્રાર્થના કરી એટલે બાપાશ્રી સેવક આશાભાઈ તથા દલસુખભાઈ સાથે ઝવેરભાઈને ઘેર આવ્યા. ત્યાં શિવલાલભાઈએ બાપાશ્રી હસ્તક એ બાઈના સગપણની વાત કરાવી. પછી સૌને બાપાશ્રીના હાથે સાકર વહેંચાવી. તે ટાણે બાપાશ્રીએ શિવલાલભાઈને કહ્યું છે, તમે તો ઓચિંતાનો યજ્ઞ કર્યો. પછી ત્યાંથી ઉઠ્યા ત્યારે મોંઘીબાના માતૃશ્રીએ પ્રાર્થના કરી છે, બાપા તમે દયા રાખજો એટલે અમારું કલ્યાણ થાય. ત્યારે બાપાશ્રી કહે, તમારું કલ્યાણ તો મહારાજની ઓળખાણ થઈ ત્યારનું થઈ જ ગયું છે, પણ જે તમારા હાથના રોટલા જમે તેનુંય મહારાજના પ્રતાપે કલ્યાણ થાય. એમ તેમને રાજી કરી સૌને દર્શન દેતા પાછા મંદિરમાં આવ્યા. પછી ઝવેરભાઈ આદિ સહકુટુંબને રોકવાની તાણ ઘણી હતી, પણ બાપાશ્રી કહે, હવે સંતોષ રાખો. ત્યારે તેઓ કહે, ભલે બાપા, તમે જેમ દયા કરીને પધાર્યા છો તેમ રાજી થાવ તેમ કરો. ત્યારે બાપાશ્રી કહે, હવે તો રાજી થઈને રજા આપો તો ઠીક. આવા વચન સાંભળી તેમણે તુરંત સીગ્રામ તથા ગાડા તૈયાર કરાવ્યા. તેથી બાપાશ્રી સૌને રાજી કરી સંતોએ સહિત ત્યાંથી ચાલ્યા. પણ હરિભક્તોને હેત બહુ, તેથી એ ઘણે છેટે સુધી પાછા જ ન વળે. તે સર્વેને બાપાશ્રીએ સીગ્રામ ઊભો રખાવી પાછા જવાનું કહ્યું. હવે બાપાશ્રી તથા સંત પાર્ષદો ગઢડે જતા હતા ત્યાં માર્ગમાં તુરખા નામનું ગામ આવ્યું. ત્યાં અંધારું બહુ થઈ જવાથી રાત રહેવાનો વિચાર કરી સૌ મંદિરમાં ગયા. ત્યાં તો ચાર પાંચ હરિભક્તો બેઠા હતા. તેમણે આવા અદ્ભુત સ્વરૂપવાળા બાપાશ્રી તથા સ્વામીશ્રી અને સંત પાર્ષદોને જોયા કે આનંદ આનંદ થઈ ગયો. પછી દંડવત કરી સમાચાર પૂછ્યા ત્યારે સ્વામીશ્રી કહે, અમારે ગઢડે દર્શન કરવા જવું છે, પણ અંધારી રાત હોવાથી અહીં રાત ખમીને સવારમાં વહેલા જઈશું. આ વાત સાંભળી તે હરિભક્તોએ રાજી થઈ આસન કરાવ્યા ને પાણી ભરાવવાનું કહ્યું. પછી આશાભાઈ આદિ સેવક ભેળા હતા તેને પૂછવા માંડ્યું છે, આ મોટા ને જાડા છે તે કોણ છે? ત્યારે તેમણે કહ્યું છે, કચ્છમાં સમાધિવાળા અબજી બાપા કહેવાય છે, તે આ પોતે છે. આ વચન સાંભળતા તેમણે બાપાશ્રીનો પ્રતાપ સાંભળેલો, તેથી હર્ષભર્યા ગામમાં જઈ મોટા મોટા 10-12 હરિભક્તોને તેડી લાવી પ્રાર્થના કરવા માંડી છે, બાપજી તમે આવા મોટા રાતોરાત આવીને પાછા અંધારામાં ઉઠીને જતા રહો તે નહીં બને, અમારા ગામનું કંઈક અંગીકાર કરો તો ઠીક કહેવાય. આ ટાણે તો મોડું થયું છે તે અમે બહુ નથી કહેતા, પણ સવારે અહીંથી જમ્યા પછી જવાશે. ત્યારે સ્વામીશ્રી કહે, તમારી તાણ પ્રમાણે અમારે રોકાવું જોઈએ, પણ કાલે એકાદશી છે તેથી અમારે ન જમાય. તેમ ગઢડે એકાદશીનું પહોંચવું છે ને આ સીગ્રામ ને ગાડા ત્યાં જઈ પાછા મોકલવા છે. આ વાતથી ઘડીક તો એ વિચારમાં પડી ગયા, પણ પછી કહે, બાપજી અમે અત્યારે સીધું સામાન લાવીએ તે રસોઈ કરીને જમો. ત્યારે બાપાશ્રીએ તેઓને સમજાવ્યા કે સંતો દિવસમાં એક જ વાર જમે તે અત્યારે કેમ રસોઈ કરે. પછી તો એ બહુ કચવાવા માંડ્યા ને કહે છે, બાપજી અમારા ગામમાંથી તમે જમ્યા વિના જાશો તો અમને પાછળથી ઘણું દુઃખ થશે. આવી તેમની અતિ તાણ જોઈ તેમને રાજી કરવા બાપાશ્રી કહે, તમે મૂંઝાઓ માં ને ચોખ્ખું દૂધ દોવરાવી લાવો એટલે સંતોને અમે જમાડશું. આ વચન સાંભળી એ સૌ રાજી થતા થોડી વારમાં 7-8 ઘેરથી નોખા નોખા વાસણમાં દૂધ દોવરાવીને લાવ્યા. આવો તેમનો પ્રેમ જોઈ બાપાશ્રી સંતોને કહે, તમે આ દૂધ ઊનું કરી ઠાકોરજીને જમાડી થોડું થોડું અંગીકાર કરો ને થોડું અમને આપો, બીજી બધીએ પ્રસાદી એ પાછી લઈ જશે. આમ આજ્ઞા થતા સંતોએ એ દૂધ ઠાકોરજીને જમાડ્યું. પછી બાપાશ્રી તથા સંતો થોડું થોડું દૂધ જમ્યા ને પ્રસાદીનું દૂધ વધેલું તેમને પાછું આપવા માંડ્યું. ત્યારે તે ગામના માણસો બાપાશ્રીને કહેવા લાગ્યા છે, તમારા હાથથી સૌને પ્રસાદી આપો તો અમે રાજી થઈએ. ત્યારે બાપાશ્રી કહે, એ કેમ બનશે? પછી તેમણે માહોમાહી ઠરાવ કરી મંદિરની ડેલીએ આસન પથરાવી બાપાશ્રીને ત્યાં બેસાડ્યા અને 6-7 ફાનસો લઈને ગામમાં સૌ ખબર આપવા નીકળ્યા છે કચ્છમાં મોટા પુરુષ સમાધિવાળા કહેવાય છે તે અત્યારે આપણા ગામમાં આવ્યા છે. તેમના દર્શન કરવા ને પ્રસાદી લેવા જેને આવવું હોય તે આવજો. સવારમાં એ વહેલા ગઢડે જવાના છે. આમ શેરીએ શેરીએ ફરી ખબર આપવાથી નાના મોટા બાઈ ભાઈ હલકીને ભેગા થયા. સૌ હેઠા બેસી બેસીને પગે લાગે. એમ કરતા થોડી વારમાં ભીડ ઘણી થવાથી બાપાશ્રી હરિભક્તોને કહે, તમે સૌને હેઠે બેસાડી આ પ્રસાદી વહેંચી આપો, હું માઈ હાથ અડાડી દઉં છું. આમ કહેવાથી તેમણે એ રીતે કર્યું. પણ તેમાંથી કેટલાકે વર્તમાન ધરાવવાનું કહ્યું ત્યારે બાપાશ્રીએ પાણી મગાવ્યું. તે વટલોઈ ભરીને લાવ્યા એટલે પોતે પાણી હાથમાં લઈ લઈને સૌ પર છાંટતા આવે ને કહે છે, આ છાંટા જેના પર પડે તે સૌને વર્તમાન ધરાવ્યા એમ માનજો. પછી બાપાશ્રી એમ બોલ્યા છે, તમે કોઈ આ પાણીના છાંટા ન જાણશો, આ તો મોક્ષના છાંટા છે. આવા વચનથી ગામના મોટા મોટા માણસોને બાપાશ્રીનો મહિમા બહુ જણાનો. પછી સૌએ મંદિરમાં આવીને કહ્યું છે, તમે આ સીગરામને ગાડા પાછા વાળી મૂકો, અહીંથી હવે અમારા ગાડા ઠેઠ ગઢડા સુધી તમને મૂકવા આવશે, આટલી સેવા અમને કરવા દો, અમે તમારો બીજો શું મહિમા જાણી શકીએ. એમ કહી પાળિયાદનો સીગરામ તથા ગાડા ત્યાંથી જ પાછા મોકલાવ્યા અને એ તુરખા ગામથી 7 ગાડા જોડાવી 20 માણસો તો ગઢડા સુધી વેળા દર્શન કરવા આવ્યા. આમ તે ગામનું વાતની વાતમાં મહામોટું મોક્ષરૂપ કામ કરી દીધું. ત્યાંથી બાપાશ્રી તથા સંત હરિભક્તોનો દિવ્ય સમૂહ એકાદશીને દિવસ ગઢપુર પહોંચતા ત્યાં પણ સમૈયા જેવું બની રહ્યું. ગઢપુર એ શ્રીજી મહારાજનું નિવાસરૂપ દિવ્યધામ, જ્યાં પોતે ઘણા વર્ષ ઘર કરીને રહ્યા, તેમાં પછી શું ખામી હોય. એ ધામમાં એક કોર ચોઘડિયા વાગે ને આરતીઓ થાય અને બીજી કોર સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હોય. મંદિરમાં શ્રીજી મહારાજ ને ગોપીનાથજી મહારાજ તો રાજા ધીરાજ, વળી અક્ષરધામરૂપ અક્ષર ઓરડી ને વાસુદેવ નારાયણના ઓરડા, જ્યાં મહાપ્રભુનો અખંડ નિવાસ ને કલ્પતરુસમ નિંબ વૃક્ષની શીતળ છાયા, જ્યાં સંતની સભા કરી હરિ બેસતા શ્રીહરિ સુરનર મુનિશિરતાજ, એવી દિવ્ય ભૂમિ તથા મહાપ્રસાદીનો ગંગાજળિયો કૂવો, ઉન્મત્ત ગંગા, લક્ષ્મીવાડી, ભક્તિબાગ, રાધાવાવ વગેરે દિવ્ય સ્થાનમાં આ મુક્ત મંડળ આખો દિવસ દર્શન કરતા ને સૌને દર્શન દેતા જોઈને મહિમાવાળા સંત હરિભક્તોના હૈયામાં હર્ષ ઉભરાતા માહોમાઈ વાતો કરે છે. મોટા પુરુષના સામા જવાથી ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ શાસ્ત્રવાળા લખે છે. તે તો આવા શ્રીજી મહારાજના મહાસમર્થ મુક્તની તો વાતે નથી. આ તો એ શાસ્ત્રમાં મહિમા કયો હોય તેના કરતા અનંત ગણા મોટા મુક્ત છે. શ્રીજી મહારાજના હજુરી છે, અખંડ ભેગા રહે છે, કેટલીક વાર તો સમાધિમાં જતા રહે છે. આવો મહિમા જાણી દર્શન કરતા ને પ્રાર્થના કરી રાજી કરતા સૌને એમ છે, આ મુક્તરાજ 2-4 દિવસ રોકાશે ને આપણે જોગ સમાગમ કરશું. પણ બાપાશ્રીએ તો સંતો સાથે ગઢપુરથી બીજે દિવસ ચાલવાનું નક્કી કર્યું હતું. ત્યાં તો ભાવનગરથી દિવાન સાહેબના ભાઈ હરગોવિંદભાઈએ માણસ મોકલી ભાવનગર પધારવા કહેવરાવ્યું ને સાથે પ્રાર્થના ભરેલો પત્ર લખ્યો છે, આપે હમણાં અમદાવાદમાં થોડો વખત રહીને ગામોગામના હરિભક્તોને દર્શન દઈ રાજી કર્યા, તેમાં સેવક પર કૃપા કરી અહીં જરૂરા જરૂર પધારશો, હું દર્શન કરવા ત્યાં જ આવત. પણ મને એમ થયું છે, અહીં આપના પધારવાથી ગામના દરેક સત્સંગીને દર્શન થશે, આપ તો દયાળુ છો તેથી જાજુ લખવા જરૂરી નથી. એ પત્ર સાથે સદગુરુ સ્વામી ઈશ્વરચરણ દાસજીને પણ વિનંતી લખેલી કે સ્વામી જોજો, બાપાશ્રી અહીં દર્શન આપ્યા વિના કચ્છમાં જવાનું ન કરે, મેં તમારા પર વિશ્વાસ રાખ્યો છે તેથી જરૂર અહીં પધારી દર્શન આપશો. બાપાશ્રીને હવે કચ્છમાં પધારવાની ઉતાવળ હશે, તો પણ 2-4 દિવસ કે છેવટ 1 દિવસ પણ અહીંના હરિભક્તોને રાજી કરશો, અમે આપને ઝાઝું નહીં રોકીએ. આવી પ્રાર્થનાથી બાપાશ્રી કહે, સ્વામી હવે કેમ કરશું? ભલે બે દિવસ વધુ થાય, પણ હરગોવિંદભાઈને હેત ઘણું છે ને ન જવાય તો ઉદાસ થઈ જાય, એમ પ્રસન્નતા જણાવી ત્યાં ઠાકોરજીને જમાડી સાંજના 4 વાગ્યાની ગાડીમાં ભાવનગર જવા નીકળ્યા. આગળથી માણસે જઈ ખબર આપેલા હોવાથી ગાડી ભાવનગર પહોંચી ત્યાં તો દિવાન સાહેબ ત્રિભુવનભાઈ તથા તેમના ભાઈ હરગોવિંદભાઈ અને કેટલાક હરિભક્તો સ્ટેશને સામા આવેલા. તે રાજી થયા ને ગાડીમાં બેસાડી સૌને મંદિરમાં લઈ ગયા. ત્યાં સૌએ નાહવાનું કર્યા પછી ઘણીવાર કથા વાર્તા કરી, તેથી હરિભક્તો બહુ રાજી થયા. પછી મોડેથી સૌએ આસન કર્યા. બીજે દિવસ સવારમાં સૌ નાહી પૂજા કરી તૈયાર થયા ત્યાં હરગોવિંદભાઈએ બાપાશ્રીને પોતાને ઘેર તેડાવી પ્રાર્થના કરી છે, બાપા આપને અહીં 5 દિવસ રોકીએ તો રાજી થઈ રહેશો કે કેમ? ત્યારે બાપાશ્રી કહે, અમારે ગઢડેથી બારોબાર કચ્છમાં જવાનું હતું, પણ વચમાં પાળિયાદના હરિભક્તો બહુ તાણ કરી ત્યાં લઈ ગયા. પછી જાણ્યું છે હવે અહીંથી જશું, ત્યાં તમારો કાગળ લઈને માણસ આવતા એમ થયું છે હરગોવિંદભાઈને રાજી કરી આવીએ. આપણે 5 દિવસ કે 1 દિવસ રહેવાય તેમાં કામ તો રાજીપાનું છે ને, જો અમને વહેલા રજા આપો તો વધુ રાજી થઈએ. ત્યારે હરગોવિંદભાઈ કહે, બાપા હેતવાળા હરિભક્તોને આપને જમાડવાની ને પોતાને ઘેર લઈ જવાની તાણ હોય તેનું કેમ થાય? ત્યારે બાપાશ્રી કહે, બધાની વતી 1 દિવસ જમાડી લ્યો ને જેને ઘેર કહો ત્યાં જઈ આવીએ. આમ બાપાશ્રીની ઉતાવળથી જવાની મરજી જાણી હરિભક્તોને બોલાવી જમાડવાનો તથા બાપાશ્રી અને સંતોને ઘેર તેડી જવાનો એવો નિર્ણય કરી લીધો કે 2 દિવસ આ મુક્ત મંડળ રહે ને સૌની રસોઈ ભેળી થાય. એ વાતથી હરિભક્તો ઘણા રાજી થયા. પછી તો 2 દિવસ ઠાકોરજીના થાળ થાય અને બાપાશ્રી તથા સંતો જમે અને ગાડીઓ લાવી હરિભક્તો પોતપોતાને ઘેર તેડી જાય, ત્યાં ચંદન પુષ્પથી પૂજાઓ કરે, સંતોને વસ્ત્રો ઓઢાડે, નાના નાના છોકરાઓને વર્તમાન ધરાવવા લાવે, સૌને માથે હાથ મુકાવે, કોઈ પ્રાર્થના કરે તો કોઈ હાથ જોડે, એ રીતે સૌએ આ દિવ્ય મુક્તોને રાજી કર્યા. એક વખત બાપાશ્રી તથા સંતોની દિવાન સાહેબે પણ પોતાની બેઠકે પધરામણી કરી ચંદન પુષ્પ ને ફૂલહારથી પૂજા કરી હતી. આ રીતે 2 દિવસ ભાવનગરમાં રહી બાપાશ્રી તથા સંતોએ દિવાન સાહેબ તથા હરગોવિંદભાઈ અને હેતવાળા હરિભક્તોને રાજી કરી દીધા. પછી ત્યાંથી ગાડીએ બેસી સૌ મૂળી સ્ટેશને પહોંચ્યા. ત્યાં પણ આગળથી ખબર પડી ગઈ હોય તેમ કેટલાક સંતો સિગ્રામ લઈ સ્ટેશને સામા આવેલા. તેમણે બાપાશ્રી તથા સંતોને મળી પ્રાર્થના કરી છે, આજ દયા કરી અહીં ઉતરી જાઓ ને કાલે ઠાકોરજીના દર્શન કરી સુખેથી પધારજો. યજ્ઞ વખતે સંતોને પૂરા દર્શન કરવાની એ નવરાશ મળી નહોતી. આવા વચન સાંભળી બાપાશ્રી તથા સંતો ત્યાં ઉતરી ગયા અને મૂળીએ જઈ ઠાકોરજી તથા સંતોના દર્શન કરી રાત રોકાણ. તેથી સંત હરિભક્તો સર્વે રાજી થયા. પછી ત્યાંથી બીજે દિવસ ચાલ્યા ત્યારે બીજા સંતો ત્યાં જ રોકાઈ રહ્યા અને સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ કચ્છમાં જવા સાથે ચાલ્યા. તે સૌ ગાડીમાં બેસી વાંકાનેર રાજકોટ થઈ જામનગર આવ્યા.